તારીખ 3/10/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 483-487 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 205 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
जाने को भगवान के राग वाली भक्ति का घर की भक्ति में जैसा प्रेम है वैसा वहाँ नहीं होता. इधर आत्मा ने आत्मा प्रत्येनी भक्ति अभेद भक्ति है अने भगवान प्रत्येनी भक्ति भेद भक्ति है. बे वच्चे आ फरक है. અન્ય મતમાં તો ભગવાનમાં બહુ ભક્તિ કરનારને અભેદ ભક્તિ કહે છે. ઈશ્વરમાં એટલી બધી લીનતા કરે, એટલી બધી લીનતા કરે કે પોતે એ ભય જાણે થઈ ગયા છે. પણ એ બધી કલ્પના છે. પરદ્રવ્યમાં સ્વદ્રવ્યપણાનો ભાવ જ કલ્પના સિવાય બીજું એટલા માટે નથી કે વાસ્તવિક એમ થઈ શકતું નથી. પરદ્રવ્યમાં સ્વપણું વાસ્તવિકપણે ન થઈ શકે તો વાસ્તવિકપણે ન થઈ શકે છતાં ભાવ કરે તો કલ્પના. એ લોકો પરાભક્તિ કહે છે એને. એ લોકો એમ કે છે જેમ કે આ ગોપીઓની ભક્તિને એ લોકોએ પરાભક્તિ કીધી છે. શ્રી કૃષ્ણ પ્રત્યેની ગોપીઓની ભક્તિને પરાભક્તિ કહી છે. બ્રહ્માનંદ કવિ થઈ ગયા છે, ઘણા કવિ થઈ ગયા છે. પછી એમાં તો એ બધી કથા છે ને કે આવી ભક્તિ હોય તો ભગવાન એને વશ થઈ જાય. પછી ભગવાનને હુકમ કરી શકે એમ કે એ ભગવાનને હુકમ કરી શકે કે તમે અહીંયા આવ્યા છો હવે નહીં જવા દો, બેસી જાઓ એટલે બેસી જવું પડે કે ત્યાં એવું બધું ચાલે છે. અને એનો ખૂબ મહિમા ભક્તોને ભગવાન વશ થઈ જાય. અને ભક્તો એવું કઈ કરે કે જેમાં ભગવાનને બંધાઈને રહેવું પડે તો એનો ખૂબ જ મલાવે. એ લોકો ખૂબ મહિમા કરે, ખૂબ મલાવે એ વિશે ત્યાં એનો માહોલ આખો ઉભો થઈ જાય. એટલે એ વાત પ્રચલિત બહુ થઈ ગઈ. એવા માહોલને કારણે એ વાત પ્રચલિત બહુ થઈ ગઈ કે ભગવાન તો પરાભક્તિને અવશ છે. એમાં ત્રિકાળી પરમાત્મા પણ પરાભક્તિને વશ છે. ત્રિકાળી પરમાત્મા છે એમ કે એના પ્રત્યે અનહદ ભક્તિ થાય, અનહદ રુચિ થાય એટલે એનો અનુભવ થાય થાય ને થાય. પછી મૂળ વાત તો ત્યાંથી નીકળેલી છે. મૂળ વાત ત્યાંથી નીકળેલી છે અને એનું આવી રીતે વર્ણન કરતા પછી ને ન સમજાય એને આમ લઈ લીધું અને એમ ચાલ્યું પાછું. એ બહુ ચાલ્યું પાછું કેમ કે એ સહેલું પડે. ઓલું તો ગુઢ વાત છે, આ જરા સહેલું પડે. એટલે એ વાત કરી છે. આમ તો એવું લાગે છે કે શ્રીમદજી પોતે પણ ક્યાંક પૂર્વભૂમિમાં અન્ય મતમાં હોવા જોઈએ. ગ્રંથોનો બહુ જ ખ્યાલ છે અને પોતે પણ જન્મથી વૈષ્ણવના ઘરમાં આવ્યા છે. એ પ્રકારના સંસ્કાર વગર માં આવે. દિગંબર જૈન ને ત્યાં તો જૈનમાં નથી, એમના પિતા શ્રી વૈષ્ણવ હતા અને માતા સ્થાનક વાસી. નાનપણમાં તો વૈષ્ણવ ની કંઠી પણ બાંધી છે. કદાચ આ જે શાસ્ત્રો ની વાત કરે છે, જે વૈષ્ણવ શાસ્ત્રો ની વાત કરે છે, એ ઉપરથી કદાચ ગુરુમાં કંઈ હોય, એ સંસ્કાર ભાષા અહીંયા આવી રીતે આવ્યા હોય, એ કહેવાય વાત બહુ કરે છે. એમાંથી એવો અર્થ બીજા ન કાઢીએ કે એ લોકો જે અધ્યાત્મ કાઢે છે એ પોતે આ શ્રીમદ જે અધ્યાત્મ કાઢે છે એમાંથી.
ઉલ્લેખ કરતા
સત્ય ને સત્ય કહે, અસત્ય ને અસત્ય કહે, નિષેધે નિષેધે શબ્દ વાપરે છે, અસત્ય કહે નહીં પણ અસત્ય જાણીને નિષેધે. તો અહીંયા આમ કે છે, અહીંયા આમ કે છે, 807 ને 837 પરિપત્ર નો વચ્ચે ગાળો છે. સમાધાન થતું નથી એમ કે. હવે કે જ્ઞાનીએ જ્યાં જે કહ્યું હોય તે પરમ સત્ય છે, આ પહેલી વાત. આ તો કહ્યું છે પણ મૌન રહે તો પણ એ સાચું છે, કહે તો પણ સાચું છે, અને જે કહે તે સાચું છે. બુદ્ધિમાં કેવી રીતે બેસાડવું, આ તો વાત રહી. બુદ્ધિને લગાડ્યા વગર સ્વીકાર કરવાની વાત થઈ, પણ બુદ્ધિ તો બુદ્ધિનું કામ કર્યા વગર રહેવાની નથી. પાછી કે હખણી નહીં રહીએ બુદ્ધિ, જે એને જાણપણું છે ને સમજવાની જે એની ક્ષમતા છે મતિ સ્ત્રુતમાં, એમાં એ કઈ હખણી નહીં રહીએ બુદ્ધિ. એટલે ઉવાપો તો કરશે, બુદ્ધિ ઉવાપો કર્યા વગર તો નહીં રહીએ. આપનું સ્વીકારી લીધા પછી પણ ઉવાપો ચાલવાનો છે. તો કે ત્યાં 807 માં જેને લખ્યું ત્યાં તેમ જ કહેવા યોગ્ય હતું, માટે લખ્યું. 837 સમષ્ટિગત પત્ર છે કે વક્તા કોણ હોય, પછી ઉપદેશક નો ક્લાસ છે ત્યાં એ સમાપ્ત થઈ જાય છે. ગુરુ પણ અને ઉપદેશક પણ કોઈને રહેતું નથી, બરાબર છે. એટલે ઉપદેશ ની વાત તો રહી નહીં કઈ. એટલે મુમુક્ષુએ તો ક્યાંય ઉપદેશક થવાનો પ્રશ્ન જ નથી. હવે જ્ઞાની તો સત્ય અસત્ય જે કેવું હશે એ તો સમજીને કહેવાના છે, પણ મુમુક્ષુએ તો ક્યાંય આ ના કરવાનો પ્રશ્ન રહેતો જ નથી. એને તો પોતાના હિત માટે જાણી લેવાની વાત છે કે ભાઈ આમાં શું વાત છે ને કેવી રીતે છે, હું મારું હિત કેમ થાય એ જાણી લઉં આમાંથી. આ સિવાય મારે હિત હિત સિવાય મારે ક્યાંય બીજું અત્યારે પ્રયોજન વિચારવાનું રહેતું નથી. એટલે એને એવું નિષેધ એને સ્થાપે ને એ વાત મુમુક્ષ માટે તો રહેતી નથી. હવે રહી જ્ઞાની, તો એ તો પોતે જ્ઞાની હતા. તો આ તો વાત એમને એટલા માટે રાખી કે શ્વેતાંબર શાસ્ત્રોમાં પણ ધારણામાં જે મૂળ વાત રહી ગઈ એ તો મૂળ ભગવાને જે વાણી કહી છે એની પરંપરાની જ રહી ગઈ છે. અને એ દિગંબર શાસ્ત્રોમાં પણ એ વાતો છે કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, એ વાત તો ભગવાનની વાણીની છે. કે એમણે શું કર્યું કે જે ભગવાનની વાણી હતી એને થાપી, ત્યાં જે ભેળસેળ કરી હતી એને ઉથાપી નહીં, એ વાત પોતાના હાથમાં રાખી લીધી. સર્વથા ખોટું નથી કહ્યું, કોઈ સર્વથા જૂઠ તો કહ્યું નથી. અને એમ કરવામાં સામા જીવનું કલ્યાણ વાંચ્યું છે, એમને જેને પત્ર લખ્યો છે એનું કલ્યાણ ઈચ્છ્યું છે, બીજું કઈ નથી. અને આગળ પોતે ચોખવટ કરી ગયા છે કે જયારે અમે અન્ય મતના શાસ્ત્રો વાંચવા કહીએ ત્યારે અન્ય મતી થવા માટે કહેતા નથી, તેમ જૈન મતના શાસ્ત્રો વાંચવા કહીએ ત્યારે તમને જૈન મતી થવા માટે પણ કહેતા નથી. એનો અર્થ શું? મત મતાંતર માં એ મુમુક્ષુને લઈ જવા માંગતા નથી. પણ એ દ્રષ્ટિકોણ એમનો બહુ ચોખ્ખો, બહુ શુદ્ધ અને બહુ પારમાર્થિક હતો. એ વિષય ઉપર ક્યારે મુમુક્ષુને જરાક પણ સ્લીપ થવા જાય તો ના પાડી દે કે નહીં એ તારું કામ નથી હવે તો, કેમ કે તું વક્તા થઈ જઈશ, તું ઉપદેશક થઈ જઈશ. એમાં મત મતાંતર માં પડતા શું કરીશ તું, તું ઉપદેશક પોતે થઈ જઈશ. અને એના જેવું જોખમ બીજું એ કઈ નથી, એના કરતા તું જિજ્ઞાસ હોઈ. અને અમે કઈ એમ કરતો, આપણે એક બેનશીનો પૂછી બેનશીનો દ્રષ્ટાંત નહોતો લીધો કે સ્વરૂપ અનુભવ પહેલા સ્વરૂપ નિશ્ચયની વાતનો નિષેધ કરતા હતા. તો સાચે ને સાચી કહે, સતને સત કહે, અને અસતને નિષેધ એના બદલે સતને કેમ નિષેધ્યું? કઈ બરાબર, એમણે જે કર્યું એ બરાબર છે. શું તમે જ્ઞાનચંદજી ના પ્રશ્નો, દિલ્હી વાળા જ્ઞાનચંદજી ના જયકુમારજી પ્રશ્ન કરવા, બે ભાઈ હારે આવતા હતા ને, પ્રશ્ન કરનાર જયકુમારજી હતા. જ્ઞાનચંદજી તો સ્વર્ગવાસ થઈ ગયો, જયકુમારજી છે હજી. જયકુમારજી પ્રશ્ન કર્યા, એમનો પ્રશ્ન તો એમની ધારણા પ્રમાણે બરાબર હતો. તો સતને સ્થાપે ને અસતને નિષેધે, એના બદલે સતને કેમ નિષેધ્યું? તો કહીએ બરાબર છે, ઠીક. એટલે જ્ઞાનીને સમજવા એ બહુ અઘરી વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે, કે તારે સત્યની પણ ના પાડે. આપણા છોટાલાલ રાયચંદ ખંધાર, છોટા ભાઈ, છોટા ભાઈ તો ઘણા વખત નિવૃત્તિ લઈને ત્યાં રહી ગયેલા. છોટા ભાઈ, છોટા ભાઈ વાંચન ઘણું, ગુરુદેવ પ્રશંસા કરતા કે એનું વાંચન ઘણું, ઘરે આખો દી વાંચે, ખૂબ વાંચે. અને ગુરુદેવની હયાતીમાં પણ પ્રવચન મંડપમાં ક્લાસ લેતા હતા, એક કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હતા, ક્લાસ લે શાસ્ત્ર સ્વાધ્યાય બી કરાવતા હતા, કોઈ શાસ્ત્રક્રમ થી લઈને પણ કરતા હતા. એક વગર ચાલતા પ્રવચન ને ધર્મ સભામાં કેવળ જ્ઞાન ના સ્વરૂપ ને એ વાત પૂછે કે કેવળ જ્ઞાન નું સ્વરૂપ આમ હોય, ગુરુદેવ ના પાડતા. એ જેટલું જેટલું પૂછે એ બધી વખતે ગુરુદેવ ના પાડે, એમાં કોઈક વાર તો એ શાસ્ત્ર અનુસાર પૂછતા હતા. પણ એમની કેવળ જ્ઞાન સંબંધીની કલ્પના બરાબર નહોતી એ ગુરુદેવને ખ્યાલમાં આવી ગયો હતો. એમાં જ્ઞાનચંદજીની સ્વરૂપ નિર્ણય સંબંધીની સાંગોપાંગ જે કલ્પના છે એ બરાબર નહોતી. વાત બરાબર હતી સપનું ક્રમના અનુસાર, કે સમ્યક દર્શન પહેલા સ્વરૂપનો નિર્ણય થાય અને એ જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય, વાત તો ચોખ્ખી એની હતી. પણ એને એના જ્ઞાનમાં જે નિર્ણયનો વિષય હતો એ બરાબર નહોતો એ બેન્ચને ખબર હતી. અને વાત પાડતા હતા, જેટલું પૂછે એને ના પાડે, એકે વાતને આ ન પાડે છે. એવું છોટા ભાઈ ના વખત નથી હતું. હવે તો છોટા ભાઈ તો શાસ્ત્ર ના અભ્યાસી, અમુક વાત તો શાસ્ત્ર અનુસાર કરતા હોય, એને સમાધાન ન થાય કોઈ રીતે. મેં આખું વાંચ્યું આ પ્રમાણે તો હું સમજો છું, શાસ્ત્ર માં પણ એમ કે છે ને ગુરુદેવ ના પાડે છે, એ ગુરુદેવ જે ના પાડે છે એ સમજી ના પાડે છે. કેમ કે એ જીવ ક્યાં ભૂલ્યો છે એ પૂછનાર ને ખબર નથી, ગુરુદેવ ખબર છે. એટલે જ્ઞાની કોઈ વાર સત્ય વાત ને ના પાડે ને અસત્ય વાત ને આ પાડે, મેં સમજવું થઈ ગયું ને, એ બરાબર છે. એવી વાત જરા ઊંડી છે, ન બેસે કોક વાર, ન બેસે એવી વાત છે, પણ બેસાડવી પડે એવી વાત છે. જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી જ્ઞાનીને સમજી નહીં શકાય, સમજવું મુશ્કેલ પડે એવી વાત છે. જ્ઞાનીને ઓળખવા પાણી ઉતરી જાય એવું છે. એ તો અમારે પહેલેથી પ્રશ્ન ચાલે છે, પહેલેથી અમારે એ પ્રશ્ન ચાલે છે કે ગુરુદેવ ને માનો છો? હા માનીએ છીએ. ખરેખર માનો છો તમે? આ પ્રશ્ન કાઢીએ, ઉનાળાના ધોમધડક બાર એક વાગ્યા હોય ને એમ કે આ સૂર્ય નથી ચંદ્ર છે, માનવા તૈયાર થાવ કે નહીં? પૂછીએ સીધું, પરીક્ષા જ કરીએ સીધી. સરસ ફોન કરાવ્યા હતા, આ બધું કરતા અમારે ચાલ. ગુરુને માનવા એટલે શું, નાનીને માનવા એટલે શું, આવી ચર્ચા બહુ પ્રારંભ અમે કરતા ગણે. જ્ઞાનીને વિકલ્પ વાળી ભક્તિ હોય છે ખરી, ભગવાન પ્રત્યે અનુરાગ હોય છે ખરો, ગુણાનુરાગ છે ને એટલે હોય છે ખરો, પણ જેવી સ્વરૂપ ની ભક્તિ છે એવી ભક્તિ એને ભગવાન પ્રત્યે શાંતિ રાખે આપણે ડિસ્ટર્બ થાય લાગે ને થોડું નહીં કરી પૂજા જરાક જોર થી ચાલતું આકુરતા ન કરવી આપણે પૂજા ને કેટલી વાર રાખે 15-20 મિનિટ પૂજા પૂરી થઈ જાય હાડા ને ઉઠ્યા ને 9 ને 10-12 મિનિટ આપણે શરૂ કર્યું 15-20 મિનિટ ચાલે આપણને તો કલાક મળે છે સ્વયં કે બારે મેં હવે અંગત બોલ આવે છે 2-3 બોલ છે એ પોતાના અંગત પરિણામ ઉપર ની વાત કરી છે મેં તો વિકલ્પો છે એકદમ થક ગયા હતા એકદમ એટલે પૂરો થાકી ગયો હતો તભી ઉપર છે એકદમ નીચે પટકે કોઈને પડતો મૂકે ઉપલા માળ થી નીચે વેસે પર્યાય છે છૂટકર આમ આમ ચેષ્ટા કરી હતી આમ અંદર આવી ગયો તો પર્યાય થી છૂટીને વેસે પર્યાય છે છૂટકર અંદર મેં ઉતર ગયા માસાની યારે ચેષ્ટા હોય છે કે સામાન્ય વાતચીતમાં માણસ વાતચીત કરતા કરતા હાથના મોઢાના બધા ચેષ્ટા થાય છે કે નહીં આ તો અધ્યાત્મનો વિષય છે નિર્વિકલ્પ અનુભવમાં પોતે ઉતરી ગયા હતા એ વાત ક્યારેક એમણે પોતાના મોઢેથી પણ ચર્ચા દરમિયાન કરેલી છે બહુ જાજા માણસો હોય ત્યારે એવી વાત અંગત ન કરે પણ શરૂ શરૂમાં તો અમે 2-4 જણા જ બેસતા એ બધી વાતો થયેલી છે થાકી ગયો હતો કે નિર્વિકલ્પ અંદર ઉતરી ગયો એ ચેષ્ટા કરીને રીતસર જેમ કોઈને નીચે પટકે એમ આત્મા અંદર ઉતરી ગયો પ્રત્યક્ષ થયેલી વાત છે ચેષ્ટા જોયેલી એટલે એ શું છે ને જોરપૂર્વક ચેષ્ટા છે એ તો જોયેલી વાત લખેલી છે પછી 485 છે શરૂ શરૂ મેં ધાર્મિક પુસ્તકો કા બહુ જ પસંદ થા પોતે અજમેરમાં જયારે હતા ત્યારે ધાર્મિક પુસ્તકોનું ઘણું વાંચન હતું હજારો પુસ્તકે પડલી છે એટલે જેટલા સાત પુસ્તકો મળે એ બધા વાંચી લેતા હતા એટલું બધું ધૂની હતા ને જરા તો દુકાને બાર મૂંઢો નાખીને બેસી જાય પોટલે પોટલા વાળી દુકાન બતાવી છે રમેશભાઈ આ દુકાન બાબુજી ની હતી 3-4 દુકાનો એક લાઈનમાં એક જ મકાનની રોડ ઉપરની છે સ્વામીજીની નસિયાથી આ બાજુ સ્ટેશન બાજુ આવીએ ને ત્યારે રસ્તામાં આવે છે 3-4 દુકાન છે એમ કઈ દુકાન બતાવી આ દુકાને વેપાર કરતા હતા શાસ્ત્રો વાંચતા તો દુકાને શાસ્ત્રો રાખતા પછી બહાર મૂંડો નાખે અને બે જ માણસ ઘરા ગાવે તો અંદર માણસ ને પતાવતો માણસ ધંધો કરી લે, સમજાવી લે, કરે નો કરે, ઓછો કરે, વધતો કરે, શું કરે, કઈ ધ્યાન ન રહ્યા. દુકાન બંધ કરવાનો વારો આવ્યો. લોકો એમ કે ભાઈ ધ્યાન નતા દેતા એટલે દુકાન બંધ કરવાનો વારો આવ્યો. પણ એમને લાગી હતી એવી કે ધ્યાન દીધું દેવાય એવું નતું, એમનાથી લાગી હતી મૂળ એવી. શાસ્ત્રો વાંચતા ત્યારે એવી રીતે પાછળ પડી જતા હતા. હજારો પુસ્તકે પડલી છે મગર દ્રષ્ટિ નહીં મળી. મેં એટલા પુસ્તકો વાંચ્યા છતાં દ્રષ્ટિ ન મળી, એટલે એ પૂર્વ સંસ્કારિત નહોતા. આટલું જબરજસ્ત કામ કર્યું છતાં પૂર્વ સંસ્કાર લઈને નહોતા આવ્યા. અત્યારે થોડી મુમુક્ષુ ને એવો તર્ક થાય છે, ગુરુદેવ ને શ્રીમદજી ને મેનશ્રી બધા તો પૂર્વભૂના સંસ્કાર લઈને શ્રીમંદર ભગવાન પાસેથી આવેલા. હ આપણે ક્યાં સંસ્કાર છે, પણ આજે સંસ્કાર વગર કામ છે. સંસ્કાર હોતું દિગંબરમાં જન્મ્યા હતા અને દિગંબર શાસ્ત્રો વાંચ્યા હતા અને બહુ વાંચ્યા હતા. વાંચ્યા હતા નહીં પણ બહુ વાંચ્યા હતા, ધૂન ચડી હતી ને વાંચ્યા હતા. છતાં દ્રષ્ટિની સૂજ ન આવી. હજારો પુસ્તકો પડલી થી મગર દ્રષ્ટિ નહીં મિલી. પૂજ્ય ગુરુદેવ છે દ્રષ્ટિ મિલી. ગુરુદેવ મળ્યા અને એમને સાંભળ્યા પછી દ્રષ્ટિ મળી. આમ છે વાત તો આમ છે. પછી તો પુસ્તક પડને કા રસ સમજાય. ગુરુદેવ ને સાંભળ્યા પછી પુસ્તકો વાંચવાનું ઓછું થઈ ગયું. આત્મા પ્રાપ્ત કરવો એની દ્રષ્ટિ કઈ દ્રષ્ટિએ આત્મા પ્રાપ્ત થાય? કામ કરવાની ગમ જેને કહીએ, ગુરુગમ જેને કહીએ. ગુરુગમ તો ગુરુ તરફની વાત છે. ગુરુદેવનો બહુ સારો અર્થ કર્યો છે પરમાગમ સારમાં, એ વાત લીધી છે કે ગુરુગમ એટલે પાત્રતા. ગુરુ કહે તેવા રહસ્યભૂત વિષયમાં ગમ પડે એ પાત્રતા વાળાને પડે, બીજા નથી પડતે. માટે ગુરુગમ વગર જ્ઞાન નથી એટલે પાત્રતા વગર જ્ઞાન નથી, એમ લેવું. શું એમ કરી પોતે અર્થ કાયદો છે. હું પોતે પાત્રતા લઈને આવ્યા હતા એટલે દ્રષ્ટિ મળી ગઈ. ગુરુદેવને તો જે વાત છે એ બધાને માટે ખુલ્લી છે. એક જણને ક્યાં કહે છે તને આમ કહું છું? સભામાં જેટલા બેઠા છે એના માટે ખુલ્લી વાત છે. પણ એને તૈયારી છે એને એમ કહેવાય કે ગુરુ એ દ્રષ્ટિ આપી, ગુરુ ગુરુ પાસેથી દ્રષ્ટિ મળી. પોતે ચોખ્ખો એકરાર કર્યો છે એ ગુરુદેવ બધું વાંચ્યું તો છે. ચોખ્ખો એકરાર કર્યો છે. આટલી દ્રષ્ટિની વાત કરી છે કે અભિપ્રાયમાં તો એમ છે કે મને કોઈની જરૂર નથી, દેવ ગુરુ શાસ્ત્રની પણ મને જરૂર નથી. સ્વીકાર તો બધું કર્યો છે એટલે નિશ્ચયાભાસ નથી, એના બધા પુરાવા છે. શું નિશ્ચયાભાસ હોય તો ઓલી એકલી એકાંત જ વાત આવે, આ વાત આવે જ નહીં વચ્ચે. ત્યારે યથા પ્રસંગે એમણે બધી વાત કરી છે. એનાથી બીજી વાત છે, છેલ્લી વખતે જયારે બહાર પડી ગઈ, બધા માણસો બહુ આવવા મીડિયા, રાજકોટ થી આ બધા આવ્યા હતા, લાલુભાઈ, નવરંગભાઈ, ડોક્ટર પ્રવીણભાઈ, આ બધા ચંદુભાઈ, વાત તો કઈ ત્યાં તો છે નહી. ત્યાં તો છે નહી વાત રહી ને જવાના હતા તે દિવસે લગભગ જમવાના ટાઈમે બ્રહ્મચારી ચંદુભાઈ આવ્યા. જમવાના હતા અહીંયા નવરંગભાઈ ને ત્યાં ઉતરાતા ગયા ત્યાં બાજુમાં જમવાના હતા. નવરંગભાઈ માજી ત્યાં રહેતો ત્યાં જમવાના હતા. હું બેઠો હતો, બે જમવાના હતા ત્યાં સાથે. બધા ચર્ચા પૂરી થઈ ગઈ, બધા વ્યાગ ગયા હતા. જમવાના ટાઈમે બેઠા હતા, થોડી વાત બોલાવે એટલે ટેબલ ઉપર બેસવાની વાર હતી એટલી જ. ત્યાં બરાબર આવી જઈએ પલંગ ઉપર આડા પડ્યા હતા, કઢી લઈને બેઠા હતા. હું બાજુમાં ખુરશી ઉપર બેઠો, બીજી ખુરશી ખાલી પડી, ત્યાં આવીને ચંદુભાઈ બેઠા. કેશો ન્યાલચંદજી, કેશે હો, શિષ્ટાચાર થી થોડી ખબર અંતર પૂછ્યા, પાંચ પચ્છા હે, કેસા હે, ચર્ચા કેસી ચલતી હે, પૂછ્યું. શું ચર્ચા કેસી ચલતી હે? કે ઉત્તર આવ્યો, સબ ગુરુદેવ સે મિલા હૈ, ગુરુદેવ નહીં મિલા થા ઇસકે પહેલે તો મેં એબીસી ભી નહીં જાણતા થા. શું કીધું? હું તો આ વાતનો કક્કો બારાખડીઓ નહોતો સમજતો. કે ક્યારે કેવી વાત નીકળી જાય છે, એવું નથી. નિશ્ચયા બાપા ને તો પ્રાગ દઈને સ્વસંગથી જે વાત નીકળે ને એવી રીતે નીકળે. બોલ્યા તો ભલે આ ભાષા આટલી, પણ એમની નમ્રતા એમ દેખાય આવે એવું જોયું. કૃત્રિમતા નહોતી. ગુરુદેવ થી મને આ શીખવાનું મળ્યું, એ પહેલા હું કાંઈ સમજતો નહોતો, એબીસી નહોતો જાણતો, એનો અર્થ કે કાંઈ સમજતો નહોતો. એ કહેતી વખતે જે એમની નમ્રતા હતી દેખાય આવે. એમ કે છે કે બહુ જૈસે સંયોગ કી ઈચ્છા વાલે કો ઈચ્છા અનુસાર સંયોગ કા મિલના પુણ્ય કા ઉદય તો હૈ. જેમ સંયોગની ઈચ્છા વાળાને ઈચ્છા અનુસાર સંયોગ મળે ત્યારે એમ કહેવાય કે મને પુણ્યનો ઉદય છે. સામાન્ય રીતે સંસારી જીવોને તો ધનની પ્રાપ્તિ થાય એ તો સામાન્ય અપેક્ષા વર્તી બધાને હોય, ને જ્યારે એમાં જે કાંઈ વ્યવસાય કરતા ધન મળે ત્યારે એમ કહે કે એનો પુણ્ય ઉદય છે. શું કહે? એનો પુણ્ય ઉદય છે. લેકિન એ વાત બરાબર છે, પુનોદય છે, એમાં કાંઈ ખોટું નથી, વાત તો એમ જ છે. લેકિન ઉસ મેં પાપની પુષ્ટિ કરતા હે, પૈસા મને મળ્યા એમાં પાપની પુષ્ટિ છે, અને એ પૈસાનો દેહાર્થે જે પ્રયોગ થશે, ઉપયોગ થશે, એમાં પણ પાપની પુષ્ટિ છે. જે ભલે મકાન બનાવે, કપડાં બનાવે, દાગીના બનાવે, મોટશોપની ચીજો વસાવે, અનુકૂળતાઓની ચીજો વસાવે, એ બધામાં આપના પરિણામ છે. એ તો દ્રષ્ટાંત લીધો છે. વૈસે હિ, જો આવી વાત શાસ્ત્ર માંથી કાઢવી મુશ્કેલ છે. દેવ શાસ્ત્ર ગુરુ કા મિલ જાના એ પુણ્ય કા ઉદય તો હે. વિતરાગી સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે એ પુણ્ય ઉદય તો છે, એમાં કઈ ખોટું નથી. લેકિન ઉનકે પ્રતિ ભાવ, પ્રતિ કે ભાવ મેં, જે શુભ ભાવમાં મગ્નતા હોની, મગ્નતા એટલે અહીંયા એકત્વ બુદ્ધિ કહેવી છે. પર પદાર્થ તરફના પરિણામમાં એકત્વ બુદ્ધિ એ પરિણામ થવા ભાવ મિથ્યાત્વ કે પાપ કી હિ પુષ્ટિ હે. એમાંથી કહી દઉં મિથ્યાત્ કહી દઉં, એકતા બુદ્ધિ છે. બહુ ચોખ્ખી વાત કરી છે. દેવગુરુ ભાઈ અમારે તો માન ઉડે છે. દેવગુરુ શાસ્ત્ર વિધિ વિધાન કરાવે છે કે નહીં? આ માનરૂપ વિધિ વિધાન આપણે તો આપણા પાપનો ઉદય છે. વરે કતરો બુદ્ધિ એ કરીશ, વિચારનો પાપ છે, લાલબત્તી મૂકીશ, તેનો ભાવ આવશે. દેવગુરુ શાસ્ત્ર મળ્યા છે, પુણ્યોદય છે, પુણ્યનો ભાવ આવશે, પુણ્યોદયમાં પુણ્યનો ભાવ પણ આવશે, પણ એકત્વ બુદ્ધિ એ કરીશ તો પુણ્ય કરતા પાપ વધી જશે. સ્પષ્ટીકરણ આપ્યું છે. દેવ શાસ્ત્ર ગુરુ વાસ્તવ મેં તો વેદ જ્ઞાન કે નિમિત્તે ગુરુદેવ પરમાગમ સારમાં એ વાત આપીશ. 726 નંબર મૃતનામૃત છે. દેવ શાસ્ત્ર ગુરુ વાસ્તવ મેં તો વેદ જ્ઞાન કે નિમિત્ત હૈ, ફિર ભી જો જીવ ઇસ તથ્ય સે અનભિજ્ઞ હૈ, આ વેદ જ્ઞાન કરવાનું નિમિત્ત છે એવું તથ્ય જેના થી અજાણ છે, એ તથ્ય થી જે અજાણ છે વહ માત્ર શુભ ભાવ મેં એકત્વ બુદ્ધિ કો દ્રઢ કરતા હુઆ પરિણમતા હૈ. એને વેદ જ્ઞાન નું લક્ષ્ય નથી, એ એકાંતે શુભ ભાવ કરીને પરિણમશે, જિસે ઉસે આત્મહિત કી જગહ ઉલટે મિથ્યાત્વ કી પુષ્ટિ હો જાતી હૈ. વેદ જ્ઞાન કરવાને બદલે એકલા શુભ રાગમાં એકત્વ બુદ્ધિ શુભ રાગ કરશે, એનાથી ધર્મ માનશે, ધર્મનું કારણ અથવા ધર્મનું કારણ માનશે અને એને મિથ્યાત્વની પુષ્ટિ થઈ જશે. નિમિત્ત છે, કારણ નથી પણ નિમિત્ત છે. દેવ ગુરુ શાસ્ત્ર છે તે ધર્મના નિમિત્ત છે પણ કારણ નથી, કેમ કે કાર્ય આત્મામાં થાય છે, આત્માનું કારણ આત્મામાં, આત્માથી બહાર નહીં. બહાર હોય ને નિમિત્ત કહે છે, કારણ કોઈ વખત નિમિત્તને કારણ કહેવાય પણ અહીંયા જેને કારણ કહેવું છે એને નિમિત્ત કહેવું છે એ વાત નથી. નિમિત્તને કારણને નિમિત્ત ન પણ કહેવાય, નિમિત્તને હજી કારણ કહેવાય પણ કારણ એવું હોય અનન્ય તો એને નિમિત્ત ન પણ કહેવાય. જાગૃતિ વિશે ઊંઘતો એને ખબર ન પડે, જાગતો એને બધી ખબર પરિણામ ચાલે છે. એટલે કઈ અવલોકન થઈ જાગૃતિ માંથી તો ઊભું થાય છે, જાગૃતિ વગર તો અવલોકન થતું નથી. એમાં બધું ખબર પડે છે, જેવા જેવા પરિણામ થાય, કેવા રસથી થાય છે, કયા પ્રકારથી થાય છે, એના બધા પડખા છે એ સમજવા મળે છે. કેટલો પુરુષાર્થ ચાલતો હતો, ઘણો પુરુષાર્થ ચાલતો હતો, જે મુનિ દશામાં ઘણો પુરુષાર્થ ચાલે એવો ઘણો પુરુષાર્થ એમને ચાલતો હતો. એ આ વચનો રાત્રિ મેં નિંદ્રા સહજ કમ હો જાતી હૈ. માણસને શું કરવા, આરામ મળે એટલે, આરામ મળે ને સુઈ જાય એટલે માણસને સામાન્ય રીતે આરામ મળે. એમની પરિસ્થિતિ આખી જુદી હતી, શું એમને ઊંઘ ઓછી થઈ ગઈ હતી. જે પરિણતિનો કરંટ હતો એમાં તીવ્રતા તારતમ્યતા ઘણી હતી અને એને લઈને શું એમને નિંદ્રા ઓછી થઈ ગઈ હતી. રાત્રિ મેં નિંદ્રા સહજ કમ હો જાતી હૈ ક્યોંકિ આરામ તો સચ્ચે સ્વરૂપ મેં હી હૈ. આરામ તો સાચા સાચો સ્વરૂપમાં છે, કે નિંદ્રામાં આરામ નથી. આરામ તો સચ્ચે સ્વરૂપ મેં હી હૈ. તો ઉસ તરફ કે એકાગ્રતા મેં નિંદ્રા તો સહેજી કમ હો જાતી હૈ. નિંદ્રા ઓછી થવાનું કારણ પોતે લખ્યું છે કે સ્વરૂપ તરફની ખેંચાણ વાળી જે ઉગ્ર પરિણતિ છે એને લઈને નિંદ્રા ઓછી થઈ ગઈ છે. પરિણામમાં અશુભ શુભ કે શુદ્ધ ત્રણ માંથી કોઈ પરિણામનો રસ વધે એટલે નિંદ્રા ઘટી જાય, આ નિયમ છે. કેમ કે પરિણામમાં રસ વધે એટલે તારતમ્યતા વધે અને તારતમ્યતા વધે નિંદ્રા ક્યારે આવે, તારતમ્યતા ઘટે ત્યારે. ઘણા પ્રવચનમાં કેમ નિંદ્રા આવે છે, રસ ઘટી ગયો ત્યારે. રસ વધારે હોય તો ઊંઘ ના આવે. આ માણસ નથી સિનેમા જોતા, રાત્રે લગ્ન ની પાર્ટીઓ બીજું ત્રીજું હોય છે, મોડે સુધી કેમ જાગી શકે છે? રસ છે, પછી હું ભાવે જ નહીં, એ શુભ રસ છે. એવી રીતે ભક્તિ કરવા વાળા, ભજન કરવા વાળા, જપ કરવા વાળા પણ, અને રસ હોય તો હું ના આવે. એવી રીતે શુદ્ધ સ્વરૂપ નો રસ તીવ્ર થાય તો હું ઘટી જાય, મુનિઓને ઘટી જાય છે, જ્ઞાનીઓને ઘટી જાય છે. એ વાત કીધી છે, ઉસ તરફથી એકાગ્રતા મેં નિંદ્રા તો સહેજી કમ હો જાતી હૈ, એવી રીતે આ નિંદ્રા કમ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે એમ કે છે. જિસકો સારે દિન ઇધર ઉધર કે વિકલ્પો કી થકાન બહુત હોતી હૈ, ઉસકો આરામ કે લીએ નિંદ્રા વિશેષ આતી હૈ. હવે કોને વધારે આવે છે એની ચર્ચા કરી. શું જેને આખો દિવસ બહુ વિકલ્પો હેલા કરતા હોય ધમાધમ, એને પછી રાત પડે થાકી જાય, સુઈ જાય, વિકલ્પો બધા બંધ થઈ જાય, એ થાક ઉતરે એને. પણ એ બહુ વિકલ્પ વાળા હોય એને, હજુ ગૃહસ્થી ને વ્યાપાર થતો તો એ કરતા હતા, પણ એટલા વિકલ્પ નતા થતા કે એની થાક લાગે ને રાતે ઊંઘાવી જાય. સામાન્ય માણસ ને વેપાર ધંધો કરતો હોય એટલે હાજી થાકી જાય, અને 9-10 વાગે એટલે એના સે આદત હોય એ પ્રમાણે એને ઊંઘાવી જ જાય, સિવાય ગયો એ પ્રમાણે. એવી રીતે એમને વેપાર ધંધો નથી કર્યો એમ કે છે. મૂકી દે, કારણ કે પાછળથી તો અહીંયા આવતા છેલ્લા વર્ષોમાં મને મળ્યા ત્યારે તો એમ કહેતા હતા કે હું જાઉં છું જ ઓછો, કે હવે બજારમાં છોકરાઓ સંભાળે છે. નરેશભાઈ સૌ ઠીક ઠીક શરૂઆતમાં નોકરીએ લાગેલા નરેશભાઈ છે, પહેલાં રમેશભાઈ ભણતા ભણતા મદદ કરતા હતા, પછી નરેશભાઈ તો લાંબુ મહિના નથી બનતા સુધી લાગી ગયા હતા. સારું મહિના છે એટલે આ કાંઈ સર્વિસ પણ લાગેલા, પોતે ઓછું કરી નાખ્યું. પછી કોઈ વાર તો બપોર 1-2 વાગે જાય જમીને, બજાર વાળા અડધા દિવસ નો વેપાર કરી નાખ્યો હોય ત્યારે આમને હજી બજારમાં જવાની શરૂઆત હોય, લોકોને અડધા દિવસ નો ધંધો થઈ ગયો હોય ત્યારે હજી શરૂઆત કરે. એમ કે પછી જે ધ્યાન જ્ઞાનમાં બેઠા હોય નીકળે ક્યારે બારે નો ઠેકાણો નહીં, ક્યારે ના આવે, ક્યારે પરવારે ને જમે ને પછી જાય, મોડું થઈ જાય, 1 વાગી જાય, 2 વાગી જાય, એવી રીતે થઈ જતું. એટલે જિસકો સારે દિન ઇધર ઉધર કે વિકલ્પો કી થકાન બહુત હોતી હૈ, ઉસકો આરામ કે લીએ નિંદ્રા વિશેષ આતી હૈ. લેકિન જિસકો ઇધર ઉધર કરને કા કર્તૃત્વ હી ટૂટ ગયા હૈ, આમ થાય તો ઠીક ને, આમ થાય તો ઠીક ને, આમ કરવું છે ને, આમ કેમ ન થયું ને, કાંઈ નહીં પ્રમાણે થયા કરે છે, અનુકૂળતા લાગે તો વિકલ્પ આવે છે, અંદરમાં પરમાણુ નો પુણ્ય નો ઉદય લાગે છે, અને અનુકૂળતા વિકલ્પ ઉઠે અનુકૂળતા નો, પણ અવળું પડે, અવળું ન પડે ને, અવળું પડે કામ ન થાય, જેને મળવા જાય ભેગા ન થાય, બાર ગામ વ્યા ગયા હોય વિકલ્પ આવે છે, અંદરમાં પરમાણુ નો ઉદય નથી લાગતો. દાવાથી કઈ માથા પૂરતું વિશેષ રસ ન આવે, જ્ઞાન થઈ જાય, આ પ્રકારનો ઉદય લાગે છે, આ ઉદય નું જ્ઞાન થઈ જાય, આ પ્રકારનો ઉદય લાગે છે, એવો ઉદય લાગે છે. શ્રીમદજી ને બહુ થયું છે ધાર્મિક ક્ષેત્રમાં, સુભાગભાઈ ને બીજા 2-3 જે બહુ નજીક હતા, માર્ગ પ્રકાશો સાહેબ આપનું માર્ગ પ્રકાશવાનું સામર્થ્ય અસાધારણ છે, ભગવાનનો માર્ગ આપ પ્રકાશો. મને યોગ નથી દેખાતો, શું ઈશ્વર ઈચ્છા નથી દેખાતી, શું એમાં કીધું એમણે? પરિસ્થિતિ બહારને અનુકૂળ ન જોઈએ, વિરોધ ચાલુ થઈ ગયો ને, થોડા ઘણા જ્યાં શરૂઆત થઈ આ લોકો આવવાનું ખબર પડી કે લોકો ત્યાં જવા માંડ્યા છે, દુકાનદાર વાળાને તો તરત જ ખબર પડે. જન આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, ને એને તો એક ગ્રાહક જાય ન પોસાય. દુકાનદાર વાળાને તો હજારો ગ્રાહક નથી, એક ગ્રાહક તૂટે નહીં એને ન પોસાય. હા, એ તો વિરોધ શરૂ કરી દે. હા, આપણો ગૃહસ્થિનો વેશ છે, આર્થિક સ્થિતિ સાધારણ છે, નિવૃત્તિનો યોગ નથી, અને માર્ગ પ્રકાશવા જશો એટલે ચાર અફવા બીજી શરૂ થશે જોર જોરથી. ઈશ્વર ઈચ્છા લાગતી નથી. શું કે ઈશ્વર ઈચ્છા નથી. જ્યાં સુધી ઈશ્વર પ્રેરણા ન કરે ત્યાં સુધી મારે કરવું નથી. ઈશ્વર પ્રેરણા કરશે તો મારો પ્રકાશ હશે, એની ઈચ્છા નથી કાંઈ નહીં. એટલે ઉદય જાણી લીધો, એ પ્રકારનો ઉદય નથી. સામર્થ હોય ને ઉદય ન હોય, સામર્થ ન હોય ને ઉદય હોય. નિરંજન પદને ગુજનારાને નિરંજન કેવી અકળ ગતિમાં રાખે છે એમ કરીને લખ્યું, કેવી ગુઢ ભાષા વાપરી છે. નિરંજન પદને ગુજનારાને નિરંજન કેવી અકળ ગતિમાં રાખે છે એ જાણીને ગંભીર સમાધિ યુક્ત હાસ્ય આવે છે. ગંભીરતા, કુદરતની ગંભીરતા, અને એ ગંભીરતાથી ઉત્પન્ન થતું જે સમાધાન, એ સમાધાનની સાથે સાથે બહારની વિચિત્રતા જોઈને હસવું આવે છે અમને તો. ઠીક છે, એવું તો ખરા કે કુદરત ને હું મંજૂર છે કે કશે છે, ખેદ પામતા નથી. અહીંયા આટલું બધું સામર્થ્ય છે, ઘણા જીવોનું હિત થાય એવું છે, અને ખરેખર એવું હતું. અમારા અંગમાં એટલો વૈરાગ છે એમ લખે છે, અમારા અંગમાં એટલો વૈરાગ છે કે અમારા સંગમાં આવે એ વૈરાગી થઈ જાય. એટલો તો અમારા અંગમાં વૈરાગ છે કે અમારા સંગમાં રહેનારાને વૈરાગ થઈ જાય, અને એટલો જ્ઞાનાતિશય છે. એવું નથી કાંઈ નહીં, થોડો મૂકી દઈએ. जिसको इधर उधर करने का कर्तृत्व ही टूट गया है उसके थकान होने से निंद्रा भी कम आती है. जैसे मुनिराजो को जो मुनि ने दाखलो लीधो है, पोताने साथे मुनियों ने दाखलो लीधो है, जैसे मुनिराजो को अंतर के जागृति के कारण विकल्प का थकान नहीं है, यानी तो बार में प्रवृत्ति नहीं थके थके नहीं लगते, निंद्रा भी कम है. मुनियों ने निंद्रा कम है, पोताने पण નિંદ્રા ઘટી ગઈ છે. થોડીક કેવું શું થાય છે લખે છે કે મુજે તો સોતે વખત પહેલે દો ઘંટે નિંદ નહીં આતી હૈ, બે કલાક તો ઊંઘ આવતી જ નથી. એવી પરિણતિ છે કે બે કલાક તો ઊંઘ જ ન આવે, ફિર થોડી નિંદ આ જાય તો જગતે એસા લગતા હૈ કે ક્યાં નિંદ આ ગઈ છે, અને ઊંઘમાં જાગતા છે. એવી પરિણતિ છે કે જાણે ઊંઘમાં જાગતા રહ્યા છે. અરે આ થોડી મેં ઊંઘ આવી ગઈ એવું લાગ્યું હતું, પણ અંદર તો જાણે ચાલુ ને ચાલુ જ છે બધું. પછી નિંદ ઉડી જતી હે, થોડીક નિંદ આવીને પાછી ઉડી જાય છે, ઓર વહી ચલન વહી ચલતા રહેતા હે. એ તો ધ્યાનમાં બેસી લીધા. ઘણી વાર ગમે ત્યારે અડધી રાતે બાર એક બે ત્રણ ગમે ત્યારે ઊંઘ ઉડી જાય તો સીધો પરોઠી વાળીને અડધો જમાવી દીધા. સવાર પડે તો ભલે ને, સવાર ન પડે તો ભલે. ઊંઘ નો વિકલ્પ નહીં કે ઊંઘ ઉડી ગઈ છે કઈ નહીં, ઊંઘ ના ઉડી ગઈ તો ભલે ઉડી ગઈ, શું કામ છે, આપણે આપણું કામ કરો ને. એવું છે, બહુ સારી પુરુષાર્થની દિશા બહુ સારી, ઘણી સારી દિશા.